પ્રવચન નંબર 107 તારીખ 25/1/89 74 મિનિટ સમયસાર ગાથા 13
નિરપેક્ષ એવા શુદ્ધાત્મા ને એકને જાણો તો સમય દર્શન કાયમ કર્યું કે નવતત્વનું શું સ્વરૂપ છે નિશ્ચયથી શું નવતત્વનું સ્વરૂપ ને વ્યવહારે શું એ વાત ત્યાં ઉખેડી જ નથી. એ તો એક જ વાત કરી કે વ્યવહાર નહીં સગોય અભૂતાર છે અને શુદ્ધ નહીં એક જ ઉદાર છે અને એક શુદ્ધ નહીંના આશરે જ તમે દર્શન થાય. ત્યાં નવ તત્વોના સ્વરૂપનું શું સ્વરૂપ છે જાણવા માટે એ જાણવા માટેનો પણ પ્રકાર ત્યાં ઉત્પન્ન કરેલો. ત્યાં એમ જ કહ્યું કે ભગવાન આત્મા પરિણામ માત્ર થી રહી છે અનાદિનું એને પરિણામ થાય ને એમાં ભૂતાર્થ નહીં એ પર્યાય સત છે અને ભૂતાર્થ ને કર્મ નિમિત્ત છે વ્યવહાર એ નિરપેક્ષ ને સાપેક્ષ પર્યાયનું સાપેક્ષ ને પર્યાયનું નિરપેક્ષ પણ ત્યાં 11મી ગાથામાં યાદ જ નથી. પર્યાય છે જ નહીં આત્મા અભેદમાં ભેદ દેખાતો જ નથી. પછી અમે શું એનું વર્ણન કરીએ જેવી રીતે ગુરુદેવે એકાદશીના માર્ચમાં ઘણે ભાગે માર્ચ છે એકાદશી એમાં એમ કહ્યું કે આત્મા ખરેખર પરદેવને જાણતો જ નથી તો પછી પરતરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યારે. એટલે એ ચર્ચા જ બંધ. એ 11મી ગાથામાં પર્યાયની ચર્ચા જ બંધ કરો કેમ કે પર્યાય જ આત્મામાં નથી. તો એ પર્યાયના 9 ભેદ છે એ પ્રશ્ન નડ્યો. જ્યાં એ જીવને પરિણામ જ નથી પરિણામ વિનાની વસ્તુ છે તો 2 પરિણામ થાય 5 થાય કે 9 થાય એ પ્રશ્ન રહેતો નથી. એક વાર એ પરિણામ નું કરતા કોણ છે ઉપાદાન કરતા ને નિમિત્ત કરતા એ પણ પ્રશ્ન રહેતો. ત્યાં તો એક સીધી સપાટ વાત કરી કે વ્યવહાર સગળો હતા ભગવાન ત્રિકાળી સામાન્યમાં વિશેષ નો ભાવ બસ એવો જે સ્વભાવ તારો એનો અનુભવ કરતો સમીર થશે. એવી ઊંચામાં ઊંચી વાત એમને ત્યાં કરી દીધી. હવે એ દ્રષ્ટિ પ્રધાન કથન છે અને અહીંયા દ્રષ્ટિપૂર્વક જ્ઞાન પ્રધાન કથન છે. અને એ જ્ઞાન પ્રધાન કથન પણ જેમ દ્રષ્ટિનો વિષય નિરપેક્ષ છે દ્રવ્ય એમ પર્યાય ને જે જ્ઞાન જાણે છે એ પણ નિરપેક્ષપણે જાણે છે. પર્યાય દ્રવ્યને નિરપેક્ષપણે જાણે અને પર્યાયને પણ
નિરપેક્ષ
ઓને ત્રિકાળ સજ જાણે ને આને ક્ષણિક સજ જાણે. જ્ઞાન હો અહીં હવે શ્રદ્ધા નહીં કેમ કે પર્યાય છે એ શ્રદ્ધાનો વિષય નથી પણ જ્ઞાનનો વિષય છે. એ જ્ઞાન પણ અતિન્દ્રિય જ્ઞાન એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય પણ ભૂતાર્થ નહીં પર્યાયને જાણનારું જ્ઞાન તે વ્યવહાર એમ નહીં. એક જ્ઞાન એવું પ્રગટ થાય નિશ્ચય નહીં. એ જ્ઞાનની પર્યાય નિશ્ચય છે કેમ કે એનો વિષય નિશ્ચય છે. એનો વિષય સત અહેતુક છે ને પર્યાય સમજી ગયા. હા એ જ્ઞાનની વાત અહીંયા 13મી કથામાં કરી. વાપણ પર્યાયથી નિરપેક્ષ શ્રદ્ધાનો વિષય. અહીંયા વ્યવહારથી નિરપેક્ષ એકલી પર્યાય સ્વતંત્ર અહેતુ તે જ્ઞાનનો વિષય છે. જો તમે એમાં સાપેક્ષપણું લાવો પર્યાયમાં તો વ્યવહાર થઈ જાય છે. શ્રદ્ધા નિરપેક્ષ, શ્રદ્ધાનો વિષય નિરપેક્ષ, જ્ઞાનનો પર્યાય નિરપેક્ષ, જ્ઞાનનો વિષય પર્યાય એ પણ નિરપેક્ષ. આ પર્યાય આશ્રવ રાગ અહીંથી થાય છે કે અહીંથી થાય છે કે આનાથી થાય છે કે નહીં છે. જ્ઞાન એમ કે છે કે પર્યાય રાગની છે, આશ્રવ છે, મન છે, સંવર છે, નિર્જરા છે, છે પણ બસ કેમ છે, ક્યાંથી થઈ, કોણ એને કરે છે એ કઈ નહીં. બસ દ્રષ્ટિનો વિષય દ્રિકાસક છે, જ્ઞાનનો વિષય ક્ષણિક છે. એટલું ઉમેરું વિજ્ઞાનની ગાથા કરતા વિશેષતા એ લીધી કે જેને સમ્યક દર્શન થાય એને સમ્યક જ્ઞાન થાય, થાયને એ સમ્યક જ્ઞાન પર્યાયને કેવી રીતે જાણે છે, એનો કોઈ બીજો કરનાર છે એમ જાણે છે કે એ દ્રવ્યથી સાપેક્ષ છે એમ જાણે છે કે નહીં, કર્મથી સાપેક્ષ થાય છે એમ જાણે છે કે નહીં, પર્યાયને સ્વાર્થ હેતુ જાણે છે. એનું નામ જ્ઞાન. એ ભૂતાર્થ નહીં, એ સત્યાર્થ નહીં, એ નિશ્ચય નહીં. પછી સાપેક્ષનું જ્ઞાન કરે પર્યાય, સમજી ગયા, તો એ જ્ઞાનની પર્યાયનો વ્યવહાર ઉભો થયો. પાછો જ્ઞાન આ પર્યાયો જે છે એ નિરપેક્ષપણે પણ છે અને સાપેક્ષપણે પણ છે. પેલું નિરપેક્ષપણે જાણે છે જ્ઞાન પર્યાય, અને નિરપેક્ષપણે જાણ્યા પછી સાપેક્ષનું જ્ઞાન પણ આય છે. એ પ્રમાણ આપી એ પર્યાયમાં પ્રમાણ જ્ઞાન. દિલ અમે પૂછ્યું હતું એક સમયની જે પર્યાય છે એને જાણનારું જ્ઞાન પ્રમાણ જ્ઞાન. હા હા, ભૂતાર્થ નહીંથી જાણે છે તો નિરપેક્ષ દેખાય છે, અને એ પર્યાયને રાગને ભૂતાર્થ નીતિ જાણે, અભૂતાર્થ નીતિ જાણે, વ્યવહારથી જાણે તો સાપેક્ષ ગણાય છે. પર્યાયમાં પ્રમાણ જ્ઞાન, કેમ કે એ પર્યાય નિરપેક્ષપણે પણ ગણાય છે અને પર્યાય સાપેક્ષપણે પણ ગણાય છે. સાપેક્ષ એટલા માટે છે કે એ સ્વાન છે, માટે સાપેક્ષનું જ્ઞાન પણ જોઈએ. વિભાવ છે, નવે પર્યાય વિભાવ છે. અગુર લઘુની માફક સ્વભાવ પર્યાય નથી, વૈભાવિક પર્યાય છે, બહિર્તત્વ છે. માટે એમાં કર્મ નો ઉદયાદિ નિમિત્ત હોય હોય ને હોય, એનું પણ જ્ઞાન હોય છે જ્ઞાની. હા હા, ત્રિકાળનું જ્ઞાન, ક્ષણિકનું સહેતુ જ્ઞાન અને સહેતુ પણ પર્યાયનું જ્ઞાન છે. એ લીધું ને પોતે થવા યોગ અને કરનાર, થવા યોગ ને કરનાર લીધું. આપણે તો જે ગાથા ચાલતી હોય અને જે આપણે સમજાવવા એ વખતે માગતા હોય એને ભાવાયો અટાણે આ સમજાવો તો આપણે એ સમજવાનું. આગળ પાછળ કાંઈ જાણે આપણે ભણ્યા જ નથી, કાંઈ સાંભળ્યું નથી, કાંઈ વાંચ્યું નથી, એમ સમજીને એ ગાથામાં ઉપયોગનો એકાગ્ર કરો તમે તો એ ગાથામાંથી ઘણો માલ નીકળે. જો તમે ઉપયોગને ભમાવો અહીંયા આમ લખી દીધું, અહીંયા આમ લખી દીધું, તો થઈ લ્યો આટલી સંધિ કરી 11 અને 13 ની. હવે આગળ ક્લિયર હો ગયે કારણ સહિત સંવિજ્ઞાન પ્રગટ થાય છે. એટલે તો એણે કહ્યું કે ભૂતાર્થને નવને જાણે તો તમે દર્શન થાય, અભૂતાર્થને જાણે તો સમ્યક દર્શન ન થાય. જો પર્યાયને સત નથી જાણતો તો દ્રવ્યને સત જાણતો નથી. સંધિ છે બે. પણ જ્ઞાન જાણે છે, જ્ઞાન જેમ કે તેમ ન જાણે તો પ્રશ્ન નથી, પણ આ કેમ જાણે છે જ્ઞાન એની વાત છે. ન જાણવાનો તો પ્રશ્ન નથી. આમ રીસો થઈ ગયો, દીવા જેવું બધું દેખાય. આ પ્રત્યક્ષ જાણે આ દ્રવ્યો, આ પર્યાય સ્વ, આ નિરપેક્ષ, આ સાપેક્ષ, આ બધું આમ જ્ઞાનમાં દર્પણમાં જેમ ગણાય એ બધું જાણે. બીજો પારો મેં બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો જો હવે અજ્ઞાનીની વાત કરે છે, જીવ પૂતગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને અનાદિથી જીવ અને પૂતગલની એક મિથ્યાતુરપી બંધ પર્યાય ચાલી આવે છે. કર્મ તો નિમિત્ત માત્ર છે, પણ એકતા બેની બંધ પર્યાય, ભાવ બંધ ને દ્રવ્ય બંધ, એકપણે આ સમીપજીને એકપણે જુદાપણે નહીં, જીવ પૂતગલ જુદા છે એમ દેખાતું નથી. બાહ્ય સ્થૂળ દ્રષ્ટિમાં જીવ અને પૂતગલ એક જ દેખાય છે, એને બે તત્વો જુદા દેખાતા નથી, છે બે જુદા પણ દેખાય છે એક. એક પણ અનુભવ કરતા એટલે એક પણ જાણતા આ નવ તત્વો ભૂતાર છે, સત્યા છે. શું કહે છે કે આ નવના ભેદ ઉત્પન્ન કેમ થાય છે કે એકત્વથી થાય છે. જો જીવ અને પૂતગલનું અનાદિનું વિભક્ત હોત તો નવ તત્વોનો જન્મ જ ન થાય, તો સસમય ને પર સમયની વાત જ ન હોત, તો ભેદ જ્ઞાનનો ઉપદેશ જ ન હોત, તો બંધ માર્ગ ને મોક્ષ માર્ગ ને મોક્ષ હોત જ નહીં, વ્યવસ્થા જ ન હોત. છે એકત્વ અનાદિના એમ કે છે, અને એ બેના સંબંધથી નવનો ભેદ ઉભો થયો છે. બે જુદા હોત તો નવનો જન્મ જ ન થાય. ઉપરમાં આવી ગયું છે કે જીવ એકલો એકલો નવ રૂપે પરણતો નથી, જીવના જીવ બે એમાં છે, પેલા પારામાં છેલ્લે બે લીટીમાં આવ્યું ને. હા, બંને જીવ અને અજીવ છે. હવે આ એક કહે છે કે બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોવામાં આવે તો લખનારને સ્થૂળ દ્રષ્ટિ નથી, પણ લખનારને પૂર્વે સ્થૂળ દ્રષ્ટિ હતી, એટલે પૂર્વનું પણ એને જ્ઞાન થઈ જાય. અજ્ઞાનનું જ્ઞાન થાય જ્ઞાન ત્યાં પછી, અજ્ઞાન ટળી જાય અને જ્ઞાન થાય તો ભૂતકાળની ગરીબી હતી અટાણે રાજા થઈ ગયો, તેને ખબર ન હોય નથી. આ લખનારને સ્થૂળ દ્રષ્ટિ નથી, પણ મિથ્યા દ્રષ્ટિ અનાદિકાળનું જે છે એને એકત્વ પણ પરિણમે છે એ આત્મા. તો કહે છે કે અનુભવ કરતા નવ તત્વો ભૂતાર્થ સત્યાર્થ છે. નવના ભેદો ઉત્પન્ન થાય છે બેની એકત્વ બુદ્ધિથી, વાત સાચી છે. અને વિભક્ત થાય પછી નવનું જ્ઞાન થાય છે, એ આત્માથી ભિન્ન છે એમ જ્ઞાન થાય છે. નવનું એકત્ર થતું નથી દ્રવી ન્યાય નિરપેક્ષ કહ્યું કે નહીં. ભાઈ જરા ચૂપ ખોટું છે. દ્રવ્યથી પર્યાય નિરપેક્ષ 11મી ગાથામાં અને 13મી ગાથામાં પર્યાયથી દ્રવ્ય નિરપેક્ષ, એટલે જ્ઞાન તો થયું કે નહીં. અનુભવ ત્યાં પછી જેમ છે તેમ જ્ઞાન થાય છે. અનુભવ પહેલા એકત્વ છે, એકત્વ છે એમાં નવનો ભેદ ઉભા થાય. નવના ભેદ એટલે સંવર્ણ નિજરાને મોક્ષ એમ નહીં, સંવર્ણ નિજરા યથાર્થને ઉત્પન્ન ક્યાં થયા છે, પણ સંવર્ણ નિજરાને મોક્ષ એ પણ અનાદિના છે એક અપેક્ષાએ. એમાં ગુરુદેવો ખાસો ફીરો કરે છે. સંવર કેવી રીતે સંવર કે બધી કર્મની પ્રકૃતિ રોકાતી નથી અને નિર્જરામાં બધી ખરતી નથી અને મોક્ષમાં કોક કોક ખરે છે, બધું એકદમ ખરતું નથી. માટે એ પણ અપેક્ષા એ સંવર્ણ મોક્ષ ગયો કર્મની અપેક્ષા એ, અને અહીંયા એની યોગ્યતા તથા પ્રકારની થોડી ફીલી એવા નવ ભેદ પડે છે. નવ તત્વો નો અનુભવ તો મિથ્યા હતો, તો મિથ્યા દ્રષ્ટિ કે ભાઈ નવ તત્વો નો અનુભવ તો છે નહીં. કૃષ્ણિકાએ કહ્યું નવ તત્વો નો અનુભવ, નવ તત્વ રૂપ આત્માનો અનુભવ, એવો શબ્દ છે. સમજે એમ કહ્યું તો કે અનાદિથી ભૂજપા પાસે બુદ્ધ રૂપે પરણવે છે, પણ મર્યાદા રૂપે પરણતો નથી. ગુરુદેવ કે ના, કર્મની અપેક્ષાથી જો તો થોડો ફેરફાર છે, બધી કર્મની પ્રકૃતિ નો બંધ થતો નથી, બધી પ્રકૃતિ એકદમ નિર્જરતી નથી, થોડી નિર્જરે છે, એમ થોડી આવે છે, થોડી નથી આવતી. થોડી કર્મની પ્રકૃતિ આવે છે, થોડી કર્મની પ્રકૃતિ નથી આવતી. જેમ કે તીર્થંકર નામકરણ પ્રકૃતિ ક્યાં આવે છે? નથી આવતી મિથ્યા દ્રષ્ટિ. એવી રીતે વિસ્તાર થયો. નવ તત્વો ભૂતાર્થ સત્યા છે, એટલે જીવ અને અજીવની એકત્વ બુદ્ધિથી નવના ભેદો પ્રગટ થાય છે. પછી જયારે એનું ભેદ જ્ઞાન થાય ત્યારે નવ તત્વ જીવથી ભિન્ન છે એવું ભાન પણ થાય છે. ત્યાં સુધી એકત્વ છે. જીવ પૂતગલનું એકત્વ બુદ્ધિથી નવ તત્વો ઉભા થાય, કે નવ તત્વોથી આત્મા ભિન્ન છે એમ તો જાણતો નથી મિથ્યા દ્રષ્ટિ. એટલે એકત્વ થઈ ગયું નહીં, જીવ વસ્તુ નવ તત્વ રૂપે પરણવી ગઈ. અને આટલી વાત કરી બાય તો દ્રષ્ટિમાં ના વ્યવહાર નહીં નહીં ઇધર મિથ્યા દ્રષ્ટિ. ઇધર એ જે હે ને પારો, એ પેલો પારામાં પેલો છે એ મિથ્યા દ્રષ્ટિનો છે. વેલિટી અને અભેદ ઉપચારથી છે, અભેદ ઉપચારથી એ નિમિત્ત કહ્યું. એ અભેદ ઉપચાર એટલે શું? એ આ મિથ્યા દ્રષ્ટિનું અભેદ ઉપચાર શબ્દ વાપરો ને, અભેદ થઈ ગયો એમ તો વાપરો નથી. તો એની અંદર અભેદ ઉપચારમાંથી, અભેદ ઉપચારને નિમિત્ત ક્યારે કહેવાય? કે શુદ્ધ આત્મા એમાંથી તારવીને જુદો કાઢે તો એને નિમિત્ત કહેવાય. પણ શુદ્ધ આત્મા એને કાઢે નહીં અને નવ તત્વ રૂપે પ્રેરણો આત્મા એ ઉપાધિ માને તો તમે ક્યાં થશે? તો નિમિત્તે ન કહેવાય. સમ્યક દર્શન થાય પછી નિમિત્ત કહેવાય. સોનામાંથી સુવર્ણપાષાણમાંથી સોનું કાઢે ત્યારે સુવર્ણ પાષાણને નિમિત્તનો ઉપચાર આવે. સુવર્ણ કાઢે નહીં તો એમ અભેદ ઉપચારથી નવ તત્વ રૂપે પ્રણિમો છે. અનંતકાળ ત્યાં એ તો મિથ્યા તો હે, મિથ્યા તો હોને પર ભી એ નવ તત્વ સમ્યકનો હેતુ થાય છે. જો એમાંથી કાઢે તો હેતુ કહેવાય. કાઢે તો હેતુ કહે દેશના લગી સાંભળી સમ્યક દર્શન પ્રગટ થયું. હવે સમ્યક દર્શન પ્રગટ થયા પછી દેશના લગીને નિમિત્ત કહેવાય. ભૂત નહીં ગમને નવ તત્વના લક્ષ્ય સમય દર્શન ન થાય અને નવ તત્વને ઉડાડે તો સમય દર્શન ન થાય. કેમ કે નવ આત્મા છુપાયેલો મુસંબીમાં રસ છે. મુસંબી એ નથી, મુસંબી એ નથી ભાઈ. મુસંબી તો જ્ઞે છે, મુસંબી હે પણ નથી ને ઉપાધિ પણ એ તો જ્ઞે છે. એ અભેદ ઉપચાર જે કયો એ જ્ઞે છે. એમાંથી ધ્યેય કાઢવું જોઈએ. જે જ્ઞે કહ્યું એ પ્રમાણનું દ્રવ્ય હતું, પ્રમાણનો વિષય છે ને. એમાંથી શુદ્ધ નિશ્ચય નહીં નીકળે તો એમ કે જીન વચનમાં કુશળ છે. અભેદ ઉપચારમાંથી કાઢવો જોઈએ ને આત્મા. તમે વાંચ્યું હેતુ છે સમ્યક દર્શન. એ તત્વાર સૂત્રમાં નવું તત્વ શ્રદ્ધા સમ્યક દર્શન છે એ અભેદ ઉપચાર છે. તત્વાર સૂત્રમાં એ મુનિરાજ ભાવલીની સંતનું કથન છે. સમ્યક દર્શન કેમ થાય? કે જીવાદી તત્વોનું શ્રદ્ધાંતે સમ્યક દર્શન, જીવાદી નવ તત્વોનું શ્રદ્ધાંતે અભેદ ઉપચાર. એ નિશ્ચય સમ્યક દર્શનની વાત નથી, સમ્યક દર્શનનું નિમિત્તની વાત છે. એટલે વ્યવહાર એ સૂત્ર એ સાચું છે. કેટલીક વાત તેવી ગુઠને હોય છે કે જે કાઢનારો કાઢી શકે. ગુરુદેવ કહેતા હતા કે બળુકી બાઈ હોય એના આવમાંથી દૂધ કાઢી શકે ગાય ભેંસના. એમ એમ આ બધા ગુઢ ગુઢ મંત્રો છે. કાઢવું જોઈએ. ભેદ ઉપચાર છે એ માર્મિક વાત છે. એકલા પરિણામ કે નિમિત્ત ન થાય સમીપ દર્શનમાં. કેમ કે પરિણામમાં આત્મા જ નથી, પરિણામીમાં આત્મા છે. પરિણામીમાં અપરિણામી છે, પરિણામમાં અપરિણામી છે. પરિણામ એક લ્યો એક સમયનો ઉત્પાદય ઉત્પાદય એમાં ધ્રુવ ક્યાં છે? ઉત્પાદય ધ્રુવતમ સતમાં ધ્રુવ છે. થોડો અભ્યાસ કર્યો તો બહુ મજા. અત્યારે એ વિષય ચાલે છે. આપણે આ ઘેરે સ્વાધ્યાય ચાલે છે. એમાંથી ધ્રુવ કાઢવું જોઈએ. ઉત્પાદ વ્યયમાં ધ્રુવ નથી. ઉત્પાદ વ્યય તો ધ્રુવ નથી, પણ ઉત્પાદ વ્યયમાં ધ્રુવ નથી. ઉત્પાદ ધ્રુવતમમાં ધ્રુવ છે. પરિણામીમાં અપરિણામી હોય, પરિણામમાં નાશવાન પરિણામ, એમાં અવિનાશી તત્વ હોય. નિત્ય અનિત્યમાં નિત્ય હોય, અનિત્યમાં નિત્ય ન હોય. નિત્યા નિત્યમાં નિત્ય નીકળે. સમજાડો હવે. ના બેસે તો પૂછવું મને, એમાં મજા આવે. ન સમજાય તો પૂછવું. પ્રમાણની બહાર જવું નહીં. કેમ કે પ્રમાણની બહાર તો તમારા હાથમાં છે જ નહીં. પ્રમાણની બહાર તમે જાઓ તો તમારો આત્મા તો છે જ નહીં. પ્રમાણમાં આત્મા છે, પણ પ્રમાણમાં અટકવું નહીં, એમાંથી ખેંચી લેવું. બસ એમ નવ તત્વો છુપાયેલી આત્મજ્યોતિ છે. નવ તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ છે. અભેદ ઉપચાર બતાવે છે બેન. નવ તત્વોમાં છુપાયેલી કહ્યું ને તો એ અભેદ ઉપચાર આવ્યો કે નહીં? પરિણામ એમ
ઉત્તમનું રહસ્ય સારું કહ્યું. ઉત્પાદ વય ધ્રુવ ઉત્તમ સર. ઉત્પાદ વય એમાં ધ્રુવ નથી.
બરાબર. અનિત્યમાં નિત્ય કેમ ન હોય? નિત્યા નિત્યમાં નિત્ય છે.
બરાબર.
નિત્યા નિત્ય જોઈએ પ્રમાણનો વિષય.
બરાબર.
અનિત્ય વ્યવહારનો વિષય છે, પ્રમાણનો વિષય નથી. અનિત્ય બેન અનિત્ય પર્યાય છે એ વ્યવહારનો વિષય છે, પ્રમાણનો વિષય નથી. પ્રમાણમાં તો બે ઓછા હોય જોઈએ, નિત્ય ના નિત્ય બે. માટે અભેદ ઉપચાર એ બરાબર છે. બેસી જાય આમ થી તેમ બે ચાર વાર કરીએ ને એટલે ખ્યાલ આવી જાય. અનિત્યમાં નિત્ય ન હોય, નિત્યા નિત્ય વસ્તુ છે. ગુણ પર્યાયવત દ્રવ્યમ એમાં ભગવાન આત્મા બિરાજમાન છે. પર્યાયમાં આત્મા ક્યાં છે? પર્યાય તો નિત્ય, ક્ષણ ભગવાન નાશ થાય. નાશ તત્વમાં અવિનાશી ન હોય. કહે છે આગળ. અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને એક વિશેષણ લગાવ્યું. એક વિશેષણનો ખુલાસો ઇષ્ટોપદેશમાં સારો આવ્યો કે ગુરવા પર પર્યાયની વચમાં રહેલો અનિશ્ચિત જે ધ્રુવ એનો અર્થ એક એકાગ્ર નોર્થ કર્યો છે. એક નોર્થ કર્યો ને અગ્ર નોર્થ કર્યો કાતમાં. એક એટલે પૂર્વા પર પર્યાયની વચમાં મધ્યમાં રહેલો અન્વયરૂપ તે એક છે, એક ઉપાદય છે. અને એકને અગ્ર કરો તો એમનો આત્મા છે. બાકી ગૌણ થઈ ગયું. પૂર્વા પર પર્યાય છે એ ગૌણ થઈ ગઈ. એમાં એક આત્મા પર એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપજી નહીં. સ્વભાવ એટલે ત્રિકાળી સ્વભાવ, પારિણામિક સ્વભાવ, નિત્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, અવિનાશી સ્વભાવ, નિત્ય નિરાવણ સ્વભાવ, નિત્યાનંદ સ્વભાવ, એની સમીપ જઈને, એની નજદીક જઈને, એની નજીક જઈને અનુભવ કરતા તેવો અવતાર છે. આ નવે તત્વો દેખાતા, અભેદમાં ભેદ દેખાતો નથી. અભેદમાં ભેદ ન દેખાય ત્યારે અભેદ દેખાય. અભેદને જાણતા પાછો ભેદ દેખાય કરે તો અભેદ નહીં દેખાય. પર્યાતી કેટલું સરસ બંધ કરી પડશે, એનું લક્ષ જ છૂટી જાય. પર્યાયો છે પણ પર્યાયનું લક્ષ છૂટી જાય છે. લોકો સમજતા નથી કે પર્યાય ઉડાડે છે, કે ના પર્યાયનું લક્ષ છૂટી જાય છે. પર્યાય તો છે, પર્યાય કોણ ના પડે, ઉત્પાદ તો છે, ઉત્પાદ વેનું લક્ષ છૂટી જાય છે. પર્યાયના ભેદોનું લક્ષ છૂટીને અભેદ ઉપર ભેયો જાય છે. ઉપયોગ રાખો, વિશેષનું લક્ષ છોડી અને સામાન્ય ઉપર જાય છે. હવે સામાન્યને જાણનાર વિશેષ, અને વિશેષનું લક્ષ સામાન્ય, વિશેષનું લક્ષ વિશેષ નહીં, લક્ષણનું પણ લક્ષ નથી, ઉપયોગનું પણ લક્ષ નથી, પણ એનું લક્ષ તો ટીકાણી પર જાય છે. એનું નામ શુદ્ધ ઉપયોગ થાય છે. ઉપયોગ વિષય કરે છે આત્માને, ઉપયોગ ઉપયોગનો વિષય નથી, ઉપયોગનો વિષય ટીકાણી છે. તેવો અવતાર છે. હા હા, અર્થ અત્યાર છે. કૌંસ કર્યો સરસ જો. જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી, નવ તત્વો એમાં નથી. નવ તત્વો નવ તત્વમાં ભલે હો તો મારામાં નવ તત્વો નથી. પ્રમત પ્રમ મારામાં નથી, પર્યાય મારામાં નથી, મનમોહ મારામાં નથી. તેથી આ નવ તત્વોમાં આવ્યું ને, નવ તત્વોમાં ઉતાર્થ નહીંથી. આ એક જીવ જ પ્રકાશમાન છે. આ સમ્યક દર્શનનો વિષય પાછો આવ્યો. પેલું જ્ઞાનનો વિષય પૂરો થઈ ગયો ઉપર. પેલું નિરપેક્ષ જ્ઞાનનો વિષય કયો હતો ને પર્યાયને, એ પૂરો થઈને પાછો સમ્યક દર્શનનો વિષય કયો. નવમાં એકાત્મા ઉપતાર છે. એટલી વાત અનાદિકાળની એકતા બુદ્ધિવાળા જીવને માટે ઉપદેશ આપ્યો. એકતા બુદ્ધિવાળો જે છે એ વિભક્ત કરીને સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે. હવે સમ્યક દ્રષ્ટિ થયા પછી શું છે? ઉપરની જે વાત છે એમાં એકત્વ બુદ્ધિવાળો મિથ્યા દ્રષ્ટિ જીવ હતો, એને સમજાવવા માટે વાત બધી કરી, અને એમાંથી તે તો એકને કાઢ તો તને સમય દર્શન થશે, અનુભવ થશે. એક જ પ્રકાશમાં છે, નવ દેખાતા નથી. સમ્યક દર્શનનો વિષય કયો? હવે સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન પણ પ્રગટ થાય છે. પેલું બાહ્ય દ્રષ્ટિ, સ્થૂળ દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ હતો. હવે અંતરદ્રષ્ટિ જેને થઈ ગઈ છે પ્રગટ, સાધક થયો. હવે સાધકની વાત કરે. અંતરદ્રષ્ટિથી જોઈએ ભેદજ્ઞાન થઈ ગયું. પેલું ભેદજ્ઞાન કરાવવું હતું, હવે આ ભેદજ્ઞાન થઈ ગયું. પેલા મિથ્યા દ્રષ્ટિને સમ્યક દર્શન બનાવવાનો ઉપદેશ હતો, હવે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થઈ ગયું. એ અંતરદ્રષ્ટિથી કેમ જુએ છે એ વાત છે. એ પેલા પારામાં લીધી હતી. પર્યાયને કેમ જોયે છે? કે ભૂતાર થઈ જોવે છે. જ્ઞાયક ભાવ જીવ છે, ઓમાં જીવ પૂતગલના અનાદિ બંધ પર્યાય. આમાં જ્ઞાયક ભાવ લીધો, જીવ ન લીધો. કેમ કે જીવને ને પૂતગલને બંધ હોય, જ્ઞાયકને ને અજીવને બંધ ન હોય. શું કહ્યું ભાઈ? જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય એ બે વચ્ચે બંધ થાય. પણ જે જ્ઞાયક ભાવ ત્રિકારી શુદ્ધાત્મા છે એને બંધ ન થાય. જીવ દ્રવ્ય મેં જીવ દ્રવ્ય કે અંદર મૂળ પર્યાય દ્રવ્યમાં થાય. જીવ દ્રવ્ય છે ને, છ દ્રવ્ય છે કે નહીં? એક જીવ દ્રવ્ય હૈ, એક જીવ તત્વ. જીવ દ્રવ્ય જો હૈ ને પ્રમાણ જ્ઞાન કા વિષય હૈ, ઉસમેં સબ હૈ. શુદ્ધાર્થ પર્યાય કા પેન્ટ ઉસકો નામ દ્રવ્ય કહેતે હૈ. સબ દ્રવ્ય ગુણ પર્યાય સબ અંદર મેં ખીચડો સબ, સમજી ગયા? વો સબ હૈ ઉસમેં. સામાન્ય વિશેષાત્મક આખો આત્મા, આખો પદાર્થ, જીવ દ્રવ્ય આખો પદાર્થ. અને જે જીવ તત્વ અથવા જ્ઞાયક તત્વ છે એકનું સામાન્ય, થોડું સામાન્ય છે બે દ્રવ્ય પડે બે, અને જ્ઞાયક ભાવ એકલો પર્યાયથી રહી. જ્ઞાયક ભાવ તો પર્યાયથી રહી અને જીવ દ્રવ્ય પર્યાયથી સહિત, જીવ દ્રવ્ય પર્યાયથી સહિત અને જ્ઞાયક ભાવ પર્યાયથી. કઈ ગોટાળો થાય? ચોખ્ખું છે, ચોખ્ખું છે, ચોખ્ખું છે. છ દ્રવ્ય છે કે નહીં? તો છ દ્રવ્યમાં કોઈ પણ એક જીવ દ્રવ્ય લ્યો તો જીવ દ્રવ્યની કોઈ પણ પર્યાય તમે કાઢી ન શકો. વિચારતાની પર્યાય બાદ કરો તો જીવ દ્રવ્યનો નાશ થઈ જાય, તો પદાર્થની સ્થિતિ ન થાય. અને જો તમે એને ઉપાદાય માનો તો વિચાર દ્રષ્ટિ રહી જાઓ. જીવ દ્રવ્ય ઉપાદાય નથી. જીવ દ્રવ્ય પ્રમાણ જ્ઞાનનો વિષય જાણવું, સમજી ગયા? એ મુસમીના સ્થાને છે જીવ દ્રવ્ય. જીવ દ્રવ્ય મુસમીના સ્થાને છે તો મુસમી ખવાય નહીં, રસ લેવાય માત્ર. એમ એમાંથી જીવ તત્વ ખેંચવો જોઈએ, જીવમાંથી જીવ ખેંચવો જોઈએ, જીવથી જીવનું ભેદના. જીવ દ્રવ્ય અને જીવ તત્વ
બરાબર.
જીવ તત્વમાં એકનું સામાન્ય અનાદિ અનંતૃત પરમાત્મા અનંત ગુણનો પિંડ, એમાં રાગની પર્યાય નહીં આવે, સમજી ગયા? એટલે જ્ઞાયક ભાવ એક, એક જ્ઞાયક ભાવમાં ઉમાં જીવ દ્રવ્યમાં તો અનેક પણ આવે, દ્રવ્ય ગુણ પર્યાય અથવા એક એકાકાર એક. તો પણ જીવ દ્રવ્યના સ્વભાવની સમીપે આવે ત્યારે સમજવું ત્રિકાળીની વાત છે. જીવ દ્રવ્ય અહીં જીવ દ્રવ્ય આવે, જીવ દ્રવ્યના સ્વભાવની સમીપે જઈને ત્યાં ભલે જ્ઞાયક ભાવ ન લેખ હોય તો પણ ત્રિકાળ સ્વભાવ લેવો. આસ્તે આસ્તે સંસ્કૃત ના જાય, ગભરાના નહીં, ગભરાના નહીં, પણ તમે આ ખ્યાલ માગે. હા, જીવ દ્રવ્ય છે, જ્ઞાયક ભાવ જુદા નિકાલ કર અભી બાત ચલતી. પેલા જીવ દ્રવ્ય કી બાત ચલતી થી, સમજી ગયા? પેલા ખીચડી કી બાત ચલતી થી, અભી મંગી દાળ ઓર ચોખા જુદા જુદા કરતા. હવે સમજમાં આવ્યા બેન? અધ્યાત્મનો વિષય એ થોડા ચાલતું, દિગંબરમાં ચાલતું નથી, દિગંબરોમાં ચાલતું નથી. આ
અત્યાર સુધી જીવ દ્રવ્ય અને આત્મા, જીવ આત્મા એક જ છે એવું જ મારી માન્યતા.
હા, માન્યતા. હા, એટલે ભેર છે, ભેર છે. જીવ દ્રવ્ય, જીવ દ્રવ્ય નિત્યાનિત્યનો પિંડ તેને જીવ દ્રવ્ય કહેવાય. અને ધ્રુવ તો એકલો નિત્ય છે, ઇસમાં નિત્ય આતા નહીં. એવી રીતે અંતરદર્શી જોઈએ તો નાયક ભાવ જીવ છે. અંતરદર્શી જે અનુભવ કરીને જોયું તો નાયક ભાવ જીવ છે, ઉપાધિ તત્વ છે, દ્રષ્ટિનો વિષય છે, સુદ્રીનો વિષય છે. હવે એની સાથે હવે જ્ઞાનની વાત કરે છે. હુમાં તો અભૂતાર જ કહ્યું હતું, પર્યાય છે જ ને નવું, એટલો દ્રષ્ટિનો વિષય આપો તો. હવે દ્રષ્ટિના વિષય સાથે જ્ઞાન પ્રગટ થાય છે, એ પરિણામને કેવી રીતે જાણે છે? જે ઉપરમાં પણ ભૂતાર્થને નવને જાણતા તમે પ્રસ્તુત થાય એ મૂળ વાત રાખીને આચાર્ય ભગવાન હવે ફરીથી જ્ઞાનનો વિષય લે છે. બે હવે જ્ઞાનનો વિષય શરૂ થાય છે. નાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો એટલે વિશેષ કાર્યનો હેતુ એટલે જીવ આ વિકારને કરે છે એમ નહીં, પણ એ જીવના વિકારો છે. એક જીવના વિકારો છે ને એક અજીવના વિકારો છે. બે વિકારો જુદા જુદા છે. વિકાર એટલે રાગ દ્વેષ નહીં, વિશેષ કાર્ય. પર્યાયમાં કાર્ય હોતા હૈ, જીવ દ્રવ્ય મેં કાર્ય નહીં હોતા હૈ, વો ઉટસ્થ હોતા હૈ, નિષ્ક્રિય હૈ. જીવ ધ્રુવ તત્વ હૈ ને વો નિષ્ક્રિય, ક્રિયા નહીં હોતી હૈ, ને પરિણામમાં ક્રિયા હોતી હૈ. સમજે? તો ઉસકા જીવના વિકારનો જો આ સાપેક્ષ લીધું, જીવના વિકાર લીધા, વિકારનો હેતુ અજીવ છે. નિમિત્ત બતાવ્યું, એક ત્રિકાળી ઉપાદાન બતાવ્યું, વિકાર ક્ષણિક ઉપાદાન બતાવ્યું, અને નિમિત્ત બીજો કર્મ છે અજીવ. ત્રણ વાત મૂકી દીધી. જીવના વિકારનો હેતુ, જીવ એટલે ત્રિકાળી સામાન્ય, એના વિશેષ કાર્યો થાય છે પર્યાયમાં, થાય છે કે હા થાય છે, થાય છે પર્યાયમાં કાર્ય થાય છે, તો એનો હેતુ કોણ કે અજીવ. જીવના વિકારનો હેતુ એમાં સબ આ ગયા, અભી વિસ્તાર કરતા સંક્ષેપ રૂકી વાળો તો ખ્યાલ આ ગયા. એ વિકારમાં નવે લઈ લીધા, વિકારમાં બધા લઈ લીધા. હવે એક એકની વાત ખુલે છે. એ વિકાર ક્યાં ક્યાં પ્રકારના વિશેષ કાર્યો થાય છે જીવના પરિણામમાં, એના નામ જુદા જુદા આપે છે. વિકાર કહીને સામાન્ય સમુચ્ચય કહી દીધું, એનો હેતુ અજીવ કહી દીધું. હવે આગળ વધે છે. પુણ્ય પાપ આશ્રવ સંવર્ધ જરા બંધને મોક્ષ, એ જેમના લક્ષણ છે એમ, એવા તો કેવળ જીવના વિકારો છે, એ જીવ નથી. ધ્યાન રાખજો, એ જે ક્વિન પાપ આશ્રવ બંધ ભિન્ન લક્ષણ હૈ, વો જો લક્ષણ હૈ જીવ કા લક્ષણ નહીં હૈ, વો તો પરિણામ કા લક્ષણ બતાયા, તેને માન દિયા જીવ કા લક્ષણ. જીવ પુંજ વાળા હૈ પાપ એસા હૈ નહીં, વો તો પર્યાય કા લક્ષણ બતાયા. પર્યાય કા લક્ષણ કહો તો જીવમાં ખતરી દે તો ખરાબ થઈ ગયું, ભૂલ થઈ ગઈ.
વિકાર કા લક્ષણ જીવ કા લક્ષણ,
જીવ કા લક્ષણ નહીં હૈ, જીવના વિકારના બધા લક્ષણો છે, જીવના લક્ષણ. હા પ્રભુ, આ હા હા, તો સંજ્ઞા કોઈ શાસ્ત્ર છે ગલમાં રહીને એને કેટલું એના જ્ઞાનમાં ઘણું આવ્યું હશે, એમાંથી થોડું લખાણ કેટલું જ્ઞાનમાં આવે એટલું તો લખી શકાય, અનુભવમાં આવે એટલું લખી શકાય, પણ છતાં જેટલું લખાણ એની વિદ્વતા ઉપર આપણું મસ્તક નહીં જાય. ઉછલી કરી શકે
બરાબર,
એ જીવના લક્ષણ નથી, એ વિશેષ કાર્યના લક્ષણો છે. એમાં ચોખ્ખું લખ્યું છે, આમાં જેમના લક્ષણો એ ફરીથી વાંચી લીધો. જેમ ભૂલ પાપ આશ્રવ સંવર્ધ જરા બંધ ને મોક્ષ, એ જેમના લક્ષણ છે, કેના લક્ષણ છે? વિકારના, વિકારના લક્ષણ છે, જીવના નહીં લક્ષણ નથી. જીવનો લક્ષણ કોઈ પાપ હોય તો ખલાસ થઈ ગયો, તો તો આત્મા અજીવ થઈ ગયો. એસા નહીં હૈ, જીવ કા લક્ષણ તો ચેતના હૈ, ઉપયોગ લક્ષણ હૈ, જ્ઞાન લક્ષણ હૈ. કોઈ પાપ લક્ષણ જીવ કા હૈ? કોઈ પાપ જીવ કો પ્રસન્ન નહીં કરતા હૈ, જ્ઞાન લક્ષણ જીવ કો પ્રસન્ન કરતા હૈ. પુણ્ય પાપ આશ્રવ સંવર્ધ જરા બંધને મોક્ષ, वो विकार को प्रसिद्ध करता है, जीव को नहीं प्रसिद्ध करता है। भोग की पर्याय विकार को प्रसिद्ध करती है, जीव को नहीं। सम्यक दर्शन चरित्र ना जो परिणाम प्रकट थाय छे ये जीव ने प्रसिद्ध नहीं करता, जीवना विकार ने प्रसिद्ध करे।
विकार का ही लक्षण है ना,
विकार का लक्षण
तो लक्षण लक्ष्य को ही प्रसिद्ध
प्रसिद्ध करे कि नहीं, जीव को प्रसिद्ध नहीं करता। जीव तो एक न्यायिक भाव है, लक्षण बता दिया गया तो गया एक लक्षण वाला जीव है, उन पास वाला लक्षण इसका लक्षण ही नहीं है गया का।
જેનું લક્ષણ હોય એને પ્રસિદ્ધ કરે ને,
હવે અહીંયા તો એટલું આવે છે, બાકી તો આવશે ખબર નથી, કદાચ ઓછું પણ આવે એમ બને, કદાચ વધારે પણ આવે, અહીંયા તો ખૂબ આમાં ચોખ્ખું જેનું લક્ષણ છે, જેનું એટલે વિકારનું, જીવનું લક્ષણ નથી, એટલે પાઠ એ ચોખ્ખા
લક્ષણ
ઉસી પ્રસિદ્ધ કરતા પુનપાપ કેસ પ્રસિદ્ધ કરે, જીવ કો કે વિકાર કો, વિકાર કો, ઓર અજીવ કા વિકાર નહીં, જીવ કા વિકાર હૈ, જીવ કા વિશેષ કાર્ય હૈ, ધ્યાન રખના, જીવ કા વિશેષ કાર્ય હૈ, અજીવ કા વિશેષ કાર્ય ભી બાકી હૈ, જીવના પરિણામ છે, જીવ નથી, જીવનું લક્ષણ પણ નથી, એ વિકારના લક્ષણ છે બધા, પણ શબ્દ વાપર્યા છે શું કે જીવના વિકારો અજીવના વિકારો જુદા બતાવશે, ને આ જીવના વિકારો વિશેષ કાર્ય છે, બે ઠેકાણે કાર્ય થાય છે ભાઈ, મીઠા ભાઈ બહુ શાંતિથી ધીરજથી મધ્યસ્થ થઈને જે જ્ઞાની જ્યાં જે સમજાવવા માંગતા હોય તે સમજવું જોઈએ, પરિણામ છે, વિકાર થાય છે, બે જગ્યાએ થાય છે, નહીં ભૂતગલના પરિણામ નથી, જીવના પરિણામ છે, ભૂતગલના પરિણામ જુદા છે, એના જીવના પરિણામથી ભૂતગલના પરિણામ જુદા છે બતાવશે હમણાં, ત્યાં એ અજીવના પરિણામ ને ભૂતગલના પરિણામ નથી, મેં વાત કરી કે દ્રષ્ટિપૂર્વક જ્ઞાન થાય છે, હવે જ્ઞાનનો વિશ્લેષણ નથી, જાણવાનું છે, ઉપાધ્યાય નથી, સમયસા લગે અમુક અત્યારે આજે સમયસા જે ભક્તિ બોલ્યો પૂરું થઈ જાય ને, બહુ સારી ભક્તિ છે, સમયસા સમયસા લગે અમુક અત્યારે સમયસા બેન ભક્તિ નહીં સાંભળી હોય તમે સાંભળશો, બહુ સરસ એવો સમયસાર છે, સમયસાર એટલે શુદ્ધાત્મા, શુદ્ધાત્માને બતાવનાર એ પણ સમયસાર, સમયસાર બે પ્રકારના, એક નિશ્ચય ને એક વ્યવહાર, એક સમયસાર તો ઇધર હૈ, ઇસકો બતાને વાલા ભી સમયસાર ચાહીએ, પ્રવર્તનસાર નહીં, સમયસાર કો બતાને વાલા સમયસાર ચાહીએ, સાર નહીં, ઓર નિયમ સાર બતાતા હૈ નિશ્ચય રત્નત્રય કો, ઓર યે શુદ્ધ આત્મા કો બતાને વાલા
સમયસાર,
શબ્દ જ્ઞાન કો સમયસાર કહા, એ જ્ઞાન સમય શબ્દ સમય કાળ સમય એ સમય આતા સમય કા બહુ અર્થ હોતા, ઇધર તો સમયસાર યાને શુદ્ધ આત્મા, અને એ શુદ્ધાત્મા કો બતાને વાલા એ સમયસાર શાસ્ત્ર, બસ ઇતના લેના, અભી ઇતની બાત હૈ, વો જાણકારી બાત અભી નહીં, અભી તો વો બાત કરી, ઇતર વિષય થી વિચાર કરતા, મેરા ઉપયોગ તો જબ ચલતા હૈ વહી ચલતા હૈ, અભી જ્ઞાન સમય શબ્દ સમય યાદ નહીં આતા, એ સબ હૈ ઇસમે હી
તો
બાદ મેં, આ જીવના વિકારો, આ વિકાર ને જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે, જીવના વિકારોના આ બધા લક્ષણ તમે બતાવ્યા, જુદા જુદા લક્ષણ છે, વિકાર જુદા જુદા તો લક્ષણ પણ જુદા જુદા. એક વિકારનું લક્ષણ બંધ ને એ જ વિકારનું લક્ષણ મોક્ષ એમ નથી. એક વિકારનું લક્ષણ બંધ અને બીજા વિકારનું લક્ષણ મોક્ષ, બે વિકાર જુદા છે. વિશેષ કાર્ય વિકારો બધા સામાન્ય કોટીમાં લીધા, પણ લક્ષણ બધાના જુદા જુદા છે. શુદ્ધ પર્યાય લક્ષણ જુદું, અશુદ્ધ પર્યાય લક્ષણ જુદું છે. વિકાર કોમન લીધા, લક્ષણ જુદા જુદા. જીવના વિકારના હેતુ, હેતુ એટલે નિમિત્ત કારણ. નિમિત્ત કારણ કોણ છે? હવે નિમિત્ત કારણની વાત કરે છે. હજી અજીવના વિકારો આવશે. જીવના વિકારો કઈ દીધા? જીવના વિકાર કયા? અજીવના વિકાર કે છે. કેમ કે જીવના વિકાર કેમ કયા? જીવના વિકાર કહેવાનું કારણ પણ એ છે કે આ જે પર્યાયો છે એ વૈભાવિક પર્યાય છે, વિભાવ છે, માટે એમાં નિમિત્ત હોવું જોઈએ. બીજું તો નિમિત્ત બતાવે છે, નિમિત્તનું જ્ઞાન કરાવે છે, એટલે તો સ્વભાવ થઈ જાય. અગુર લઘુગુની પર્યાય સમજી ગયા, એ જીવનો વિકાર છે, પણ વિકારનો હેતુ કોઈ નથી. કેમ કે સ્વાભાવિક પર્યાય છે. અસ્તિત્વ નામનો ગુણ એની પર્યાય શુદ્ધ, એમાં વિકાર છે, પણ એનો હેતુ બીજો. કેમ કે વિભાવિક પર્યાય નથી, સ્વાભાવિક પર્યાય છે. આ નવે ભેદ વિભાવિક છે. ઓલી સ્વભાવ પર્યાય છે ભાઈ, એ નૈમિતિક નથી. આ નવે ભેદ નૈમિતિક છે. નૈમિતિકમાં નિમિત્તનો અપેક્ષા આવે, સ્વભાવમાં નિમિત્ત ન હોય. ગુરુ ગુરુની પર્યાયમાં કોઈ નિમિત્ત નહીં. એ અશુદ્ધ પારણાની કેસર ઈસલે નિમિત્ત હે, પર્યાથી નહીં. અશુદ્ધ પારણાની છે ગુરુ લઘુ, એમાં નિમિત્ત ન હોય. કેટલું યાદ રાખવું ગુરુદેવ, કાંઈ યાદ રાખવાની જરૂર નથી. હું તો જાણનાર છું, પણ કેટલા યાદ દે કે નહીં? મેં તો ગયા તા બસ, એ કામ બંધ જાય. એ વિકારના કેવળ જીવના વિકારો, શબ્દ પૂછું કેવળ શબ્દ મિશ્ર નથી. આ કેવળ જીવના વિકારો, બોલા કેવળ જીવના વિકારો, કેવળ ઉલ્લી માત્ર ફક્ત જુદા જુદા, બે ના પરિણામ જુદા છે. અને પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રા બંધ અને મોક્ષ એ વિકાર હેતુઓ. જો એ વિકાર જે જીવમાં વિશેષ કાર્ય થાય એનો હેતુ આ અજીવના પરિણામ છે. જીવના પરિણામને અને અજીવના પરિણામ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને છે. એમ સ્વભાવ દ્રષ્ટિમાં એ નથી, વ્યવહારની દ્રષ્ટિથી જોવામાં આવે, પરિણામને ત્યારે જ બતાવે છે. એ વિકાર હેતુ કેવળ અજીવ છે. આ પુણ્ય અજીવ, પાપ અજીવ, આશ્રવ અજીવ, સંવર અજીવ, નિદ્રા અજીવ, બંધ અજીવ ને મોક્ષ પણ અજીવ. અને ઓમાં પુણ્ય જીવ, પાપ જીવ, આશ્રવ જીવ, સંવર જીવ, નિર્જરા જીવ, બંધ જીવ ને મોક્ષ જીવ, એ બધા જીવના પરિણામ છે, માટે એને જીવની સંજ્ઞા આપે. આવા આ નવ તત્વો, હવે જુઓ આવા આ નવ તત્વો જીવ દ્રવ્યના સ્વભાવને, જો અહીંયા જીવ દ્રવ્ય આવ્યો, પણ આગળ છે સ્વભાવ ત્રિકાળ નાયક ભાવ જીવ તત્વો. જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને કે છે કે આમાં શું મૂકે છે કે જીવ દ્રવ્યનો જે સ્વભાવ છે અને જીવના જે વિકારો થાય છે એ વિકારોમાં કેવળ જીવનું નિમિત્ત પણ છે અને જીવ સામાન્ય તો રહેલો છે, પણ આ જે પરિણામમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ બને છે એમાં ત્રિકાળીનો જરાય મદદ કે સારો નથી. જુદો ને જુદો રહી જાય છે. એકલા પરિણામને પરપરિણામ નિમિત્ત થાય, પણ જીવ એમાં જુદો અને જુદો છે એમાં બતાવ્યું. જુદાય જો જીવદ્રવ્યના સ્વભાવને છોડીને ત્રિકાળ સ્વભાવની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન હોય, ક્ષણિક પર્યાયની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય. પર્યાય નિયમમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય ત્યારે પણ ભગવાન આત્મા એ તો જુદો ને જુદો રહે છે, નાતાપણે જુએ છે નાટક. એની જેની દ્રષ્ટિમાં નાયક આવ્યો છે એ જુએ છે કે આ બધો નિમિત્ત નૈમિત્તિક સંબંધનું નાટક ભજે છે. હું તો એનાથી અલાયક જુદો છું, અંતરદૃષ્ટિ વડે જોવે છે. પોતે અને પર જેમના કારણ છે, પોતે એટલે પર્યાય એક, પોતે એટલે પર્યાય વિકાર અને પર એટલે અજીવ, એ જેમના કારણ છે. એક પોતે કારણ ક્ષણિક ઉપાદાન, ક્ષણિક ઉપાદાન કહ્યું, પોતે એટલે ક્ષણિક ઉપાદાન, નવે ક્ષણિક ઉપાદાન રૂપ છે લઈ જવા. અને ઓલો અજીવ નિમિત્ત પર જેમના કારણ છે, ઉમા નહોતું લીધું, ઉમા લીધું તું થવા યોગ અને કરનાર લીધું તું ને, એ જ વાત સમજી ગયા. પોતે ને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા. ઉતાર છે એક દ્રવ્યના પરિણામ પડે, એટલે એક જીવના પરિણામ પડે અને એક અજીવના પરિણામ પડે. બેની એકતા ન કરવી અહીંયા, અંતરદૃષ્ટિથી વાત છે, દૂરદ્રષ્ટિ નથી અહીંયા. આમાં લાઈન એક દ્રવ્ય છે પણ એક દ્રવ્ય બેમાં લઈ લેવાનું. એક દ્રવ્ય છે ને જીવ, એક દ્રવ્ય એના નવ વિકાર ને ઓના નવ વિકાર, બેની એકતા નથી અહીંયા. જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયો પણ ઉપર એક દ્રવ્યનું પરિણામ તો લઈ લીધા, જીવના પરિણામ લીધા અને અજીવના પરિણામ નામ સહિત લઈ લીધા છે. વિકારના લક્ષણો નહીં બેઠતા. એક દ્રવ્યના સ્વભાવની એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરતા, અનુભવ કરવામાં આવતા ભૂતાર છે. વ્યવહાર જ છે, પણ એક દ્રવ્યના પરિણામ છે એટલે જીવ અને અજીવ બે મળીને એક દ્રવ્ય એમ નથી એનો સંસ. એક જીવ દ્રવ્યના પરિણામ છે અને બીજા એક દ્રવ્યના પરિણામ છે. આ એક દ્રવ્યના પરિણામ અહીંયા છે અને ઓના એક દ્રવ્યના પરિણામ નિમિત્તપણે જુદા છે. એક દ્રવ્ય એ બેને લાગુ પડે છે, જીવ પણ એક અને અજીવ પણ એક. એમ એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરતા એટલે જ્ઞાન કરતા કરવામાં આવતા ભૂતાર છે. ભૂતાર છે એટલે કે આ જીવના વિકારો તે જીવ છે એમ જણાય છે અને અજીવના વિકારો અજીવ પણ જણાય છે એમ. ભૂતાર સત્યાર છે એટલે એનું હોવાપણું છે એમ. આ એનું અસ્થિ સિદ્ધ કરે છે વિકારનું. વિકાર બિલકુલ થતો જ નથી, વિશેષ કાર્ય એમ નથી, અને વિકાર થાય છે તો આત્માથી થાય છે એમ પણ નથી. જીવની સાત પર્યાય ને અજીવની સાત પર્યાય એ એક દ્રવ્યપણું છે. અહીંયા એક દ્રવ્યપણું છે, વહાં એક દ્રવ્યપણ એનું છે જુદું. બે અલગ જ છે, જીવ ને અજીવ બે અલગ અલગ છે. જીવના પરિણામ અલગ અને અજીવના પરિણામ પણ અલગ છે. બેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે પણ કરતા કર્મ સંબંધ નથી. તો હેતુ નરીએ, જો કરતા કર્મ હોય તો હેતુ ન કહેવાય, નિમિત્ત ન કહેવાય. નિમિત્ત જુદા એ બતાવે છે. નિમિત્ત વિકારને હેતુ જ કયા ને, એટલે નિમિત્ત કહ્યું એટલે જુદું પણ બતાવે છે. તો અહીંયા ભાવ પૂર્ણ ને વાં દ્રવ્ય પૂર્ણ બે જુદા છે. અહીંયા ભાવ સંવરમાં દ્રવ્ય સંવર જુદા જુદા છે ભાઈ. અને સર્વકાળે જો સર્વકાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમેત જઈને અનુભવ કરવામાં આવતા તેઓ અવતાર છે. અભેદમાં ભેદ દેખાતો નથી. ત્રિકાળી ઉપર લઈ ગયા, આનું જ્ઞાન કરાવી, જ્ઞાન કરાવી ને પાછું આની કોઈ લઈ ગયા સામાન્ય તરફ. વિશેષનું માત્ર જ્ઞાન કરાવે છે, સાથે સાથે વિશેષનું જ્ઞાન કરાવતા આવે છે, પણ વિશેષમાંથી પાછું સામાન્યમાં લઈ જાય છે એમ. ભૂતાર્થ ક્યારે કહેવાય કે એનું લક્ષ છૂટી જાય તો, અને ભૂતાર્થ કેમ કહેવાય કે છે, છે માટે ભૂતાર્થ. હા, સસલાનો સિંગડા નથી, બંદોક કેવા પરિણામ હે વગર મેરે મેરે એની નવની અસ્થિ પણ મારામાં નાસ્તી, એની અસ્થિ છે, પરિણામ છે, પરિણામ નથી એમ નહીં, પણ પરિણામનું લક્ષ છોડી દે, પરિણામમાં આત્મબુદ્ધિ છોડી દે, અનિત્ય છે, નાશવાન છે, સાપેક્ષ છે, એમ નૈમિતિક છે. અહીંયા નૈમિતિક સિદ્ધ કરવું છે, હું પહેલામાં ક્ષણિક ઉપાદાન સિદ્ધ કરું તો થવાયોગમાં બેન, થવાયોગમાં બે વાત કરી હતી, ક્ષણિક ઉપાદાન સત અયતુ અને પછી કરનાર એ નિમિત્ત, સમજી ગયા, એટલું લીધું હતું. અહીંયા ચોખ્ખું નિમિત્ત નૈમિતિક લીધું છે, અહીં ક્ષણિક ઉપાદાન નથી લીધું, ક્ષણિક ઉપાદાન જ છે પણ ઉપાદાનના સેન્સમાં નહીં, નૈમિતિકના સેન્સમાં છે. આ હેતુ તો અજીવ છે ને, નિમિત્ત તો આના આના બધાના નામ નૈમિતિક થઈ ગયા. સાપેક્ષ, આપણે વાત એક થઈ હતી કે જ્ઞાની પર્યાયને અભૂતાર્થ, ભૂતાર્થને પણ જોવે છે ને અભૂતાર્થને પણ જોવે છે. નિમિત્તથી નિરપેક્ષ જોવે તો ભૂતાર્થને દેખાય છે ક્ષણિક ઉપાદાન, અને નિમિત્ત સાપેક્ષથી નૈમિતિક જુએ તો વ્યવહાર થઈ ગયો, નિશ્ચયપૂર્વક વ્યવહાર. અહીંયા વિકારના હેતુ અજીવ છે એટલે નૈમિતિક છે, આ ભરે ક્ષણિક ઉપાદાન છે, સમજી ગયા, પણ એની અત્યારે પ્રધાનતા ન લીધી, કાળ અને નિમિત્ત બે શબ્દ આવ્યા હતા ને, કાળ કાળ છે તે ક્ષણિક ઉપાદાન છે અને નિમિત્ત સાપેક્ષ નૈમિતિક થઈ ગયું. આ જે અત્યારે ચાલે છે એ એક નિમિત્ત છે ને બીજું નૈમિતિક છે, ઉપાદાન પડે તો છે પણ ઉપાદાનની પ્રધાનતા ન લેતા નૈમિતિકની પ્રધાનતા લે, કેમ કે આ નવી તત્વ બેન વૈભાવિક છે, સ્વાભાવિક નથી, એ ગુરુ લોકોની માફક એમાં નિમિત્ત સ્થાપે છે, એક સ્વભાવ થઈ જશે. નકર કાયમી સ્વભાવ થઈ જશે, પણ નિમિત્તનો યોગ છૂટે છે અને અહીંયા નૈમિતિક ભાવનો પણ નાશ થઈ જાય છે અને આત્મસ્થિત પરમાત્મા બની જાય છે. આ જે ભાઈ બેન કર્મની રચના અને સાથે જે સંકલન છે એ પણ સમજવા જેવું છે, કર્મ છૂટી જાય છે, છેલ્લે છેલ્લે આવશે આના આપણે કરતા કર્મધિકારમાં. આત્મા આત્મા ભવતી, પૂતગલ પૂતગલ ભવતી, ભાઈના પિતાજી બહુ બોલતા, બહુ સરસ છે, માહિતી તો આજ કરતા કર્મધિકાર. છેલ્લો 99 શ્લોક છે, છેલ્લો પૂર્ણાવતી હો, પછી તો એનો અભાવ જ થાય છે ને, ક્યાંથી નિમિત્ત નિમિત્ત લીધો. યથા જ્ઞાનમ જ્ઞાનમ ભવતી ચો પૂતગલ પૂતગલ ભવત અપી થઈ રહ્યું, જ્ઞાન જ્ઞાન રૂપે રહીએ છીએ, પૂતગલ પૂતગલ રૂપે થઈ જાય છે, બે નિમિત્ત નિમિત્ત સમ નીકળી ગયો આખો. એટલે નવ તત્વ છે એ જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી છે, ત્યાં સુધી કર્મનો ઉદય અનુદય છે, પણ જ્યાં મોક્ષ થઈ ગયો ખલાસ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટી જાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે સંસાર છે એક અપેક્ષા છે, કોઈ અદભુત રચના છે. ચલો ફરીથી કાલે શું ટાઈમ થઈ ગયો, 4:05 થઈ ગઈ, ફરીથી લેશું, કાંઈ આપણે ક્યાં વાંધો છે, ફરીથી લેશું, થોડું છે, થોડું આ આ એક દ્રવ્ય પણ જે આવ્યું ને એમાં જરા ફરીથી કરશું. બેડરૂમ હતું, એક દ્રવ્ય પણ આવ્યું. બેની એકતા નથી, ભિન્ન ભિન્ન ભેદરૂપે છે. આના વિશેષ કાર્ય અને આના વિશેષ કાર્ય બેમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જીવદ્રવ્યના સ્વભાવથી જોવામાં આવે તો એ કઈ દેખાતા નથી. અંતરદૃષ્ટિ વડે જોનારને જ્ઞાયક ભાવ જીવ છે. બસ આ તો સુકા બંધ કર્યું, પછી બહુ ખેંચાય નહીં એટલા તબિયત ટાઈમ ની હિસાબે નહીં. સત્ય સ્થાપનામાં ચોર આવી જાય. આ જીવના લક્ષણ નથી, વિકારના લક્ષણ.
વિકારના લક્ષણ
કેવું ચોખ્ખો
સ્પષ્ટ
પાઠ છે. બોલો સમય છાપ લાગે તારા બતાવો તો બતાવો, એમ તમારી ઈચ્છા બેઠા 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 એમ ફાવશે ને બોલવું, ન ફાવે તો કઈ નહીં ફાવશે. તબિયત નહીં સર
સમાચાર હમકો લાગે પ્યારા સમાચાર હમકો લાગે પ્યારા લાગે પ્યારા હમે લાગે પ્યારા લાગે પ્યારા હમે લાગે પ્યારા સમાચાર હમકો प्यारा।
રચના છે. એક એક ગાથા દ્રષ્ટિની પ્રાપ્તિ, જ્ઞાનની નિર્મળતા. દ્રષ્ટિની પ્રાપ્તિ, જ્ઞાનની નિર્મળતા. જ્ઞાન પણ કેમ કેમ જાણે શ્રી ઉપાદાન એ રીતે, નૈમિતિક ને એ રીતે, નિમિત્ત એ રીતે, ત્રિકાળ ને એ રીતે. ત્યારે જ્ઞાન કહેવાય ને, જેમ છે તેમ જાણે તો જ્ઞાન કહેવાય ને. નાડોડું ના જાણે, જેની જે સ્થિતિ હોય મર્યાદા પાછી, મર્યાદા રહી પછી જાણે પાછું જ્ઞાન. જેમ કે એમ જાણે, પર્યાય ને જાણે. મેં પૂછ્યું તું પર્યાય ને જાણે તો પર્યાય દ્રષ્ટિ કહેવાય કે નહીં? અહીંયા પર્યાય ની તો જ્ઞાન કરાવે છે. અહમ કરે તો ભૂલ, જાણે તો ક્યાં ભૂલ છે? અહમ તો દ્રવ્યમાં છે. પર્યાય ને જાણે, જ્ઞાન ન જાણે, જાણે કેમ કેમ જાણે. પછી પર્યાય ને જાણે તો પર્યાય દ્રષ્ટિ થવાય કે નહીં? કે નહીં થાય, ન થાય. એ સર તો પૂછને કે આદત નહીં હે, એમ કહ્યું તો શું કહ્યું?
તો પૂછને કે આદત નહીં હે તો ભી પૂછતા હું નક્કી કરીને.
દ્રવ્ય દ્રષ્ટિ વર્ષે પર્યાયનું જ્ઞાન થાય છે, થાય છે. જે પર્યાય જે રીતે છે એને તે રીતે જાણે. વિકાર ને વિકાર, અવિકાર ને અવિકાર, આત્મિક સુખ ને આત્મિક સુખ, દુઃખ ને દુઃખ, એમ છે. જાણવો જ ધર્મ છે. કરવાનું કા જ્ઞાનમાં કરવાનું છે નહીં, કેવળ જાણનાર છે. કેવળ જાણનાર, જ્ઞાનના ગર્ભમાં જાણવું છે, કરવું નથી. જાણવાથી છૂટ્યો ને કરવામાં આવ્યો સંસાર ખલાસ. વિખ્યાત ચૂકી જાય છે.